पूज्य गुरुदेव सिंह वचनामत एमा बोल 57 ऊपर आपड़े बात चाले छे। एमा वच्चे 85 काई नी गाथा छे। क्या नंबर नी गाथा छे? 172 नंबर नी। अने एमा शुरुआत सेना थी आपड़े यहाँ हरि गीत लिख्युं छे एमा पद्य तेथी तेथी एटले तेथी एटले તે કારણથી આગળ સાથેનો એક સંબંધ લેશે અને તેથી એટલે શું અમુક ગાથાઓ જે ગઈ છે એનાથી સાથે એમાં છે શબ્દ એમાં જો ઘણું આગળથી વાત તો લીધી છે આપણે એમાંથી લઈએ ૧૬૮ ગાથામાં છે આ રાગ મૂલક દોષ પરંપરાનું નિરૂપણ છે એમાં શું લખ્યું છે મનના જે રાગના સદભાવને કારણે ચિત્તનું ભ્રમણ રહિત અને પોતાને નહીં રાખે છે તેને શુભાશુભ કર્મનો નિરોધ નથી આખું મન સાથેના સંબંધથી જ્યાં સુધી મન ભટકે છે તો એ ભવભ્રમણનો નિરોધ એ થતો નથી અને તેથી 169 ગાથા એની 169 તે કારણે મોક્ષે જીવ અસંગને તે નિર્મમ મની સીધો તણી ભક્તિ કરે ઉપલબ્ધ જેથી હું આખી નાથી વાત લીધી છે બધી તું પેલો અહીંયા પણ આવ્યું તું મોક્ષે છું તો તે કારણે મોક્ષે કારણ કે જ્યાં સુધી મન બાહ્ય વિકલ્પોમાં ભટકશે ત્યાં સુધી પરિભ્રમણ છૂટવાનું એનાથી તેથી મોક્ષે છું થઈને કેવો બનજે બે આપી કન્ડિશન કઈ આપી અસંગ અને નિર્મમ બનજે તું આમાં આપણે કેટલા ટકા કરીએ છીએ અસંગ કેટલા ટકા બનીએ છીએ અને નિર્મમ કેટલા ટકા બનીએ મુનિરાજ સુકામ ગ્રસ્તપણું છોડીને જ્યાં પ્રતિકૂળતાના ઢગલા હોય એવા વન જંગલમાં ચાલ્યા જતા છે અસંગપણે સ્વરૂપની સાધના થશે અને અસંગપણામાં નિર્મમ ભાવ નિર્મમ ભાવ ખેદભાવ નહીં કે આ બધું છૂટી ગયું મારું હતું વહી ગયું એમ નહીં અસંગપણામાં કેવો ભાવ કરવો છે નિર્મમ મનતા વગરનો જે છૂટ્યું એ મારું હતું જ નહીં આપણને શું લાગે છે કોઈ ચોરી થઈ લાખ રૂપિયા ચોરાઈ ગયા આપણને શું લાગે છે મારા છે ને મેં જ કમાણા છે ને કોના હતા એ લાખોના હતા બહુ જ વિચારવા જેવું છે પણતી ક્યાં અટકી છે અને ક્યાં જવું છે પણતી ક્યાં અટકી છે જી બાયના જે ક્ષેત્ર ભિન્નતાના પદાર્થો છે ક્ષેત્ર ભિન્નતા શરીર તો હજી એક ક્ષેત્ર આવગા મકાન ને આ તે બધા કેવા છે દૂરના ક્ષેત્રથી જ કહેવાય એવામાં પણ હજી અટક્યા છે અને પહોંચવું છે ક્યાં સુધી પહોંચવું છે જ્યાં નય પક્ષના પણ વિકલ્પ ન હોય ત્યાં સુધી પહોંચવું છે વિચાર કરી લેવો કેટલો મોટો રેન્જ ડિસ્ટન્સ છે ક્યાં અટક્યા છીએ હજી તો પરમા પણ ક્યાં એક ક્ષેત્ર આવતા શરીર નહીં દૂરના પણ ક્યાંય સુધીમાં એકત્વ પણ પડ્યા છે અને પહોંચવું છે અનુભવ કરવા ક્યાં પહોંચવું છે નય પક્ષ હું જ્ઞાયક છું એવો પણ પક્ષ છોડવો છે કેટલું ડિસ્ટન્સ કાપવું પડે છે જીવનમાં એના માટે આ અસંગ અને એ નિર્મળ બનજે એ રીતે આખી ગાથા પહેલેથી ઉપાડી છે અને એનાથી છેલ્લે આ પછી તેથી ન કરવો જો પછી 170માં છે સંયમ તથા તપયુક્તને પણ દૂર તર નિર્વાણ છે. એમાં સૂત્રો પદાર્થો જીનવતણી એમાં ભક્તિમાં જે છે એમાં એને શું છે આવા વિકલ્પોમાં અટક્યો છે તો પણ એને મોક્ષ કેવો છે એ દૂર છે. પછી આગળ 71 માં લીધું, જીન સિદ્ધ પ્રવચન ચૈતન્ય પ્રત્યે ભક્તિધારી મન વિશે સંયમ પરમ સતપગ તે જીવ પામે સ્વર્ગને. આ કેવો છે એટલે તું સ્વર્ગને પામે જ મોક્ષને નહીં પામે, તેથી તારે શું કરવું એ રીતે છે. આ બધો કયો રાગની આ બધી વાત આવી, શુભ રાગની વાત આવી, અને એ તાપની ઉત્કર્ષપણે ના એમ નહીં કે અહીંયા ઉપવાસ લીધો ને યાદ શું આવે નહીં, ખાવાનું ક્યારે પૂરા થાય 24 કલાક ને પણ આમ શું તૈયારી કરવાના છો ખબર નહીં. ઉપવાસના નામે પણ ભોજન જ યાદ કરીએ છીએ એવાની અહીંયા વાત નથી. એવા કર્યા અને તો પણ કે છે તને શું મળવાનું છે, સ્વર્ગ મળશે. અને તેથી અહીંયા આપણને 172 ગાથામાં એ કહે છે તેથી ન કરવો રાગ જરીએ. એટલે આખી પહેલાની ગાથાઓ સાથેનો સંબંધ લિંક લઈને અહીંયા આપણને અલ્ટિમેટ હવે કહે છે તેથી ધેરફોર એટલે શા માટે ના રાગ કરવો, કારણ કે રાગ કર્યો તો ક્યાં પહોંચવાના છીએ સ્વર્ગમાં. અને પ્રવચન સારમાં લખ્યું ન્યા ક્લેશને ભોગવશું અમે. અહીંયા તો સપના જોઈએ છે ક્યારે આ ભાવ પૂરો થાય ને સ્વર્ગમાં મજા કરવા જઈએ ને, અહીંયા તો મહેનત કરવી પડે છે ને. આ તો બધું સીધું અવેલેબલ, આમ ના ઠંડી ના ગરમી ના રોગ થાય ના કાંઈ એક્સિડન્ટ થાય ના ચોરી, કેટલું બધું આપણને બહુ શું કહેવાય ફેવરેટ કમ્ફર્ટ ઝોનમાં પહોંચી જાય ને, ફેવરેબલ બધા આપણને સરાઉન્ડિંગ મળી જાય બરોબર ને. સ્વભાવને ચૂકા તો પ્રશ્ન એવી ફાટી નીકળે છે જેને ત્રણ લોક મળી જાય તોય સંતોષ આવશે નહીં. મળવાના તો છે જ નહીં, સંભવ જ નથી. જેમ આવ્યું હતું ને ઇન્દ્રની શક્તિ કેટલી છે લોકને ઉલટો કરે એવું, આ તો કઈ આપણે મળવાના તો છે જ નહીં પણ અંદરમાં એટલી તૃષ્ણા છે આપણે વિચારી લેવા જેવું છે. તો તેથી ન કરવો રાગ. પાછો અહીંયા ફરીથી કયો રાગ, કયો રાગ, અશુભની તો વાત જ નહીં કરવાની, પૂછવાનું પણ નહીં અમારે પાપ કરવું કે નહીં એમ કોઈ પૂછે તો શું જવાબ આપો, શું જવાબ શું આપો, કોઈ પ્રશ્ન તો પૂછી શકે ને, શું કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ શું આપવો. હજી તો જૈન દર્શનના પગથિયામાં આવવાની પણ પાત્રતા નથી, હજી પાપમાં પણ કરવું કે ન કરવું એટલો જો નિર્ણય નથી તો હજી તો ભૂમિકા જ બંધાણી નથી. અહીંયા તો કંઈક આત્માનું હિત કરવાની ભાવનાથી જાગે છે. એને કુંદકુંદ આચાર્ય મૂળ કહે છે ભાઈ તને તું મોક્ષે છું, મોક્ષે જવાની તારી ખરેખર ભાવના, જેમ કે ને 12માં શું કહે ને બોટમ ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ, એમ અંતરંગની રૂચિમાંથી જો તને ખર આવી ભાવના જાગી હોય તો એક વાત અમારી એટલી સાંભળી લે સમજી લે કે ક્યાંય રાગ અશુભની નહીં શુભ રાગ પણ. તેથી ન કરવો રાગ. પછી કેટલો થોડોક તો કરવો પડે, અને ઘણાને તો એવો પ્રશ્ન હોય શું કહે અમારે થઈ જાય છે નથી કરવો તોય પ્રેક્ટિકલ છે કે નહીં, નથી રાગ કરવો તો થઈ જાય છે કે નહીં. પેલું તો એક કોઈ પણ પ્રણમન તારા કેળા વગર નહીં થાય એટલું નિશ્ચિત રહેજે. જે જે પણતી થાય છે એનો કોણ કરતા છે, પોતે તું જ છો, સહજ થતું નથી. અને જો એમ થાય છે તો કોઈ વાર સહજ કેમ સમયગ્રસન ન થઈ ગયું. તું કહે છે મને રાગ ની બધા કેવા થઈ જાય છે, સહજ થઈ જાય છે, તો સમયગ્રસન કેમ સહજ ન થયું અનંત કાળમાં. પોતાના દોષને બચાવો એ દોષની વૃદ્ધિ બરાબર છે, કે મારો જ પોતાનો દોષ છે કે આ ક્રોધાદિ ભાવો રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે. તો કે છે કે જરી પણ અંશ માત્ર પણ એ રાગ કરતો નહીં, તેથી ન કરવો રાગ જરીએ. અને એની જગ્યાએ કેટલો રાગ કરીએ છીએ, કેટલો ને થોડોક કરીએ છીએ, વધારે નથી. પેલા બહુ કરતા હતા, હવે ઓછો કરીએ છીએ ને, ઓછો થઈ ગયો ને. ચાલે છે પણ એની ક્વોન્ટિટી ને ડિમિસિંગ તરફ જઈએ છીએ ને, નહીં. બહુ જ બહુ જ આચાર દેવે કરુણા કરીને પંચાસ થી કાંઈ મિત્ર, તો એક થોડુંક કેવું છે કે એમાં એટલે શીખવા માટે અધ્યાત્મ તો છે, પણ સમયસાર જેવું જે ટોટલી એવું નથી. અહીંયા તો પંચાસ થી કાંઈ પછી સહિત છ દ્રવ્ય ને નવ તત્વ મોક્ષ વાર ને એની બધી વાત, પણ અંતે અહીંયા સુધી લાવીને કે હવે છેલ્લું એક આમાંથી પણ આ શીખજે કે તેથી ન કરવો રાગ જરીએ. આપણને શું લાગે છે? આ અશક્ય અસંભવ લાગે છે. એકવાર રૂચિનો પલટો કરીને જોઈ લેજે સંભવ છે કે નહીં. એક રૂચિનો પલટો એટલે કેવું બહુ જ ભાવતું હોય, બહુ જ ખાતા હોય, એમાં ડાયાબિટીસ શરૂઆત થઈ ગઈ હોય અને ડોક્ટર કે ડાયાબિટીસ જો વધી જશે, ઘણાને થાય છે ને, તમારી આંખ જાય છે ને, આ કિડની ફેલ ને એવું બધું, એમ કીધું અને ભય લાગ્યો, વિચારી લેવું હવે એ કેટલું ગયું. ખાય એક સામાન્ય ભયથી એક આખો ભલે ખોટી રીત કેમ નહીં કહેવાનું, એ તો શું છે, એ તરફની જો રૂચિ હટી તો વિકલ્પ નહીં આવે. તો અહીંયા એટલું જ કરવું છે કે શુદ્ધ બુદ્ધિ સ્વભાવમાં એવી સ્થાપી લેજે કે કોઈ પણ ઇન્દ્રિય વિષય આવે એમાં તને એકાકાર ન થઈ જાય. તેથી ન કરવો રાગ જરીએ. ક્યાંય ચલો જરી એટલે શું આવ્યું? એમાં ક્વોન્ટિટી આવી, જરા પણ કરવા જેવો નથી. એક વાર પછી બીજો શું આપ્યું? ક્યાંય ક્યાંય એટલે કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્ર અને એમાં પણ કોઈ કારણવશ, બે રીતે કોઈ રીઝનિંગ જેને કહે ને, એટલે તો ક્વોન્ટિટી આવી ગયું. પછી ક્યાંય ક્યાંય એટલે ના કરવું તો પડે ને, ફેમિલીની જવાબદારી લીધી છે તો કરવું પડે કે નહીં? નહીં કરવું ને, રાત તો કરીએ છીએ, એનો ના નહીં પડે તો કરવો નહીં, કરવો પડે ને. હા, એ આવી જાય છે જીવનમાં બહુ જ. આપણને યાદ રાખજે કોઈ પણ કારણ, જેને હમણાં જ અપૂરો અવસરમાં શું આવ્યું, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એમ નથી કે આ પંચમારો આવી ગયો છે, અમારું સહનન બધું ઓછું થઈ ગયું છે એટલે અમને છૂટ આપો. ફરીથી છૂટ એ સિદ્ધાંતના નિષેધ માટે, છૂટ માંગી તો સિદ્ધાંતનો શું થવાનો છે? નિષેધ થઈ જવાનો છે. અરે પોતાની શક્તિ ન હોય તો ભાવના ભાવ જે પણ વિપરીતતા નહીં કરતો. તો ક્યાંય પણ કોઈ પણ કારણસર કોઈ પણ બાના હેઠળ આચાર દેખે છે. ફરીથી કન્ડિશન શું છે? શું મૂક્યું છે એમાં? મોક્ષે છું તું હો તો, બાકી હજી તારે વાર છે ને પછી જાશું તો તારા માટે. અને આમ કહીને તો કે છે અમારો ઉપદેશ નથી થયો. તને જો આજે ગુજરાતી શું કહે, આત્માની પડી, આમ સાવ કાઠિયાવાડ કહે ને, દરકાર નથી એને પડી. જો તને આત્માની પડી નથી, આત્માનું હિત કરવું નથી, તો તારા માટે ઉપદેશ નથી. બાકી એમને તો કરુણા છે, બાકી જો તને આવી તારી પાત્રતા તૈયાર થશે તો એ વાણીનું કંઈક પણ મનાવવાનું છે. ને તો કાળ એમને ચાલ્યો જાય છે, જેમ પાણી તેલ હોય છોપડીનો એની ઉપર પાણી નાખે તો શું થાય એ તો જોયું હશે ને, ક્યારે દડી જાય. આમ ચોટેની પાણી તેલ લગાડ્યું હોય અને એના ઉપર પાણી નાખે, એમ શું લગાડ્યું છે? આપણે રાગના એકત્વની ચીકણાઈ કરી છે, જ્ઞાનીની વાણીનો વરસાદ ધોધ વરસે છે પણ એને કાંઈ થતું નથી. તો બે આ બહુ જ વારંવાર વિચારવા આપણા જીવનમાં કે તેથી ન કરવો રાગ જરીએ, જરીએ અને ક્યાંય કોઈ પણ બાના હેઠળ ક્યાંય કરતો નહીં. પણ ધર્મ માટે તો કરવું જોઈએ નહીં, ધર્મની પ્રભાવના પાછું. આપણે તો ઘણા હોશિયાર છીએ ને, કે સમ્યક દ્રષ્ટિ છે એના આઠ અંગ છે, એમાં જ ક્યાં છે? પ્રભાવના છે. તો કરવું જોઈએ કે નહીં? વાત્સલ્ય પ્રભાવના છે કે નહીં? અરે પેલો શબ્દ વાંચ્યો પેલા, સમ્યક દર્શન કરવું નથી ને એનું બાના લઈને પ્રભાવના ભૂમિકા હોય જુદી વાત છે, પણ એમાં એવો એકાકાર નહીં થઈ જતો. ફરી ફરીને નાયકને ભૂલીને કોઈ પણ એક સમય ગુમાવવા જેવો નથી. જે ભૂમિકા છે તો ધર્મની, કે આવો માર્ગ આ કાળે કલ્પના ના કરી એવો મળ્યો છે તે બીજા જીવોને પણ સાધર્મીને મળે એવું વાત્સલ્ય પ્રભાવના હો, પણ પોતાના આત્માને ચૂકીને નહીં. જેમ વેપાર ધંધામાં ખોટ ખોટ કેવો થઈ સહન થઈ શકે, પ્રોફિટનો લોસ સહન થઈ શકે, પણ કેપિટલનો લોસ કેવો કહેવાય? એમ આ શ્રદ્ધામાં જે વિપરીત થાય કેપિટલ લોસ છે. ચારિત્રમાં હજી કમજોર છે એ બધું, પણ એક બહુ જીવનમાં એ વિચારીને, આ વાત વિચારીને ક્યાંય પણ શબ્દ ભાઈ પ્રાચાર્યને નહીં ખબર હોય કે ના છૂટ છે તને ધર્મને, માટે તો તારે બધું જ કરી શકે, બધું ક્રોધ માન માયા લોભ ને બધું દ્વેષ ને બધું જ કરો. દ્વેષને તો યાદ નથી કર્યું, માયાને તો કઈ શું શબ્દ વાપરો છે, રાગ કરીશ નહીં. આવું એ મોટે ઉપરની ભૂમિકામાં જાય એના માટેની વાત હશે ને, આપણા માટે નથી. અને જો આવું કર્યું તો વિતરાગ થઈને એ રીતે ફરીથી કેવો થયો, વિતરાગ, રાગનું એકત્વ છીટું અને ક્રમે કરીને પુરુષાર્થ વધે છે તે કેવો થતો જાય છે, વિતરાગ. અને વિતરાગ થઈને એ રીતે રાગનું એકત્વ છીટું, ચારિત્રના પુરુષાર્થથી રાગ છૂટતો ગયો, તે ભવ્ય ભવસાગર તરે. બસ આ એક ઉપાય છે. આ રીતે આચાર દેવે શું કરવું છે અને એનું ફળ શું છે, બે વાત દેખાડી. નેગેટિવ થી પેલું જોકે વાત કરી, જેમ કે ને પ્રમત અપ્રમત નથી નેગેટિવ થી, પણ અસ્થિમાં શું દેખાડ્યું, નાયક ભાવ છે. એમ અહીંયા રાગ ન કરવો, ને રાગ ન કરવો જ્યાં આવ્યો ત્યાં વિતરાગ સ્વભાવ તરફ એનું ઝૂકવાનું સહજ અસ્થિ આવ્યા વગર. અને એવું જ્યાં થયું તો એનું ફળ શું છે, તે ભવ્ય પુરુષ એ ભવસાગર થી પાર પહોંચ્યા વગર રહેશે નહીં. તો આ જાણે જેમ કે ને ઘણા જતા જતા એક છેલ્લો સંદેશ એમાં 50 થી કાય એ પૂરું કરતા આચાર્યદેવ જાણે આ છેલ્લો આપણને એ સંદેશ આપી ગયા. અને એ જ વાત ગુરુદેવસિંહ આપણને લીધું, હવે એનો વિસ્તાર આપણે ગુરુદેવસિંહ લેશે. આ જાણીને શું કરવું, આચાર્યદેવની આ ગાથા જાણીને શું કરવું, કે સર્વ પ્રકારના રાગ રહિત પોતાના ચિદાનંદ તત્વને બરાબર લક્ષમાં લઈ તેને ધ્યાવવું, શુભાશુભ રાગને એટલે કે પુણ્ય પાપને મોક્ષ કે મોક્ષના માર્ગમાં સહકારી ન જાણવા, પણ વિઘ્નકારી લૂંટારા સમજવા. ચલો અડધું પેલા લઈએ પછી પેલું લઈએ. પેલું શું કે આ સર્વ પ્રકારના રાગ રહિત હું કેવું તત્વ છું, સર્વ પ્રકારનો શુભ અશુભ અને સૂક્ષ્મ માંથી સૂક્ષ્મ પણ સંજલનના લોભ કસાયનો છેલ્લો રાગનો અંશ પણ એનાથી રહિત હું કેવો છું, પોતાના ચિદાનંદ તત્વને. હંમેશા આવું બે શબ્દો ઘણી વાર સાથે આવતા, ક્યાં બે, ચિદ અને આનંદ, જ્ઞાન અને આનંદ, બે કેમ એવા બે સાથે, શું એની સાથે શું રિલેશન, શું જ્ઞાન સાથે આનંદ અવિનાભાવી, એ સિવાય હજી જ્ઞાન સાધન છે અને આનંદ ફળ છે. શું છે, જ્ઞાની શું છે, સાધન છે, અને આનંદ શું છે, એનું ફળ. અથવા તો આપણે જ્ઞાન સાધન છે અને આનંદ મારું પ્રયોજન છે, જે પ્રયોજન છે એ ફળ છે. અને એટલા માટે આ નિરંતર વિચારવું છે, મારે આનંદ તો જોવે છે પણ આનંદ શેના વડે મળશે, કયા સાધન વડે મળશે, રાગ સાધન વડે કે જ્ઞાન સાધન વડે. તો હું કેવો છું, રાગ રહિત, સર્વ પ્રકારના રાગ રહિત પોતાના ચિદાનંદ તત્વને બરાબર લક્ષમાં લઈ. બરાબર, બરાબર એટલે શું, અમે બરાબર જ કરીએ છીએ બધું, જેને લક્ષ્યગત કરતા પણથી પાછી ફરે નહીં, આ એ બરાબર લક્ષ્ય છે. લક્ષ્યગત એટલે ખબર છે, આમ પકડી, જેમ નજરાઈ જાય છે ને આમ પકડી લે, એમ પોતાના ચિદાનંદ તત્વને અંદર જ્ઞાનના લક્ષમાં એવો ગ્રહણ કરવો કે ફરી એ પણથી પ્રત્યક્ષપણામાં પહોંચ્યા વગર રે ને પાછી ફરે ને એ ખરેખર લક્ષગત કર્યું એમ કહેવામાં આવે છે. અને આ જ્ઞાન સાથે શ્રદ્ધા બાદી પણથી પણ સ્વભાવ તરફ એ જાય તો બરાબર લક્ષમાં લઈ તેને જ ધ્યાવવું, ઉપયોગને તેમાં સ્થિર કરવો. ફરીથી આ બધા પ્રશ્નો આપણને ઘણા થાય છે ને, શું થાય? બહુ જ પ્રયત્ન કરીએ, મહેનત કરીએ છીએ પણ પ્રવચનમાં ઉપયોગ ટકતો નથી. માંડ માંડ કરીએ તો 15-20 મિનિટ ગમે એમ કરીને પૂરી થાય છે, પાછો ઉપયોગ થઈ જાય શું છે, ભટકી જાય. બધા માટે એમ છે, એના અનુભવમાં કોઈ વ્યક્તિગતની વાત નથી, મૂર્ખ આર્મી છે મારે છે. ક્યારે પણ પ્રયોગ કરી લેવો, રુચિ લાગી હશે તો ઉપયોગ સ્થિર થયા વગર રહેશે. ક્યાંય પણ વેપાર ધંધા માટે ક્યાંય રમત ગમતનું જોવા ગયા હોય ત્યાં જ ઉપયોગ રુચિ લાગી છે તો ઉપયોગ કેવો થઈ જશે? ત્યાં ઘડિયાળ જોવી પડે છે, બધું એવું નથી જોવું પડતું. અહીંયા જીવનમાં આ એક મૂળ પાયાની ખામી પહેલા પૂરી કરવી પડશે. આપણે ઉપર ઉપરથી ટ્રીટમેન્ટ જે કોઈ કરે એમને મૂળ કેવું હોય છે, મૂળ માંથી થવું. એ મૂળ શેની ખામી છે? રુચિની ખામી છે. તો એના માટે વારંવાર આવી ગયું તું અસંગી બનવું પડશે, નિર્મમ બનવું પડશે. રાગ વધીગ્રત થાય એવા સંગમાં, એવા યોગમાં આપણે પડ્યા રહીએ અને પછી પ્રશ્ન કરીએ કે કેમ થતું નથી, અગ્નિ પાસે ઉભા રહીને કેમ શીતળતા આવતી નથી. તે અહીંયા કહે છે કે તેનું જ લક્ષકમાં લેવું અને પછી જ એનું ધ્યાવવું. હવે એની સામે શુભાશુભ કેવા છે? શુભાશુભ રાગને એટલે કે પુણ્ય પાપને એ કેવા છે? હવે મોક્ષ કે મોક્ષ માર્ગના સહાયકારી ન ગણાય, મદદકાર નથી, એ કેવા છે? ઉલટાના ઘાતક છે, તિરોધાયી છે. પુણ્ય પાપ અધિકારમાં છેલ્લે ગાથાઓ આવે છે કે પુણ્ય અને પાપ એ મોક્ષ માર્ગના કેવા છે? કારણ કે જ્યાં સુધી એ વિચારીએ અણુવ્રતનો રાગ રહેશે ક્યાં રહેશું આપણે? મુનિદશા નહીં આવે એવી રીતે મુનિવ્રતના ધારણ જે કરી 28 મૂળગુણના વિકલ્પ એ રહેશે તો શું થશે? શ્રેણી જ નહીં માંડીએ કેવળ નંતર, અરે સાતમું ગુણસ્થાન નહીં આવે. જ્યાં સુધી બુદ્ધિપૂર્વક તો એને એને રાગે મદદ કરી કે અટકાવ કર્યો તે ભૂમિકાનો, હા તે ભૂમિકા રહેશે પણ આગળ વધી શકાશે નહીં. તો તને એ બધા કેવા છે? તો એ શુભ રાગ અહીંયા તો અશુભ લીધા પણ શુભ રાગ એને મોક્ષ કે મોક્ષ માર્ગના સહાયકારી, સહાય એટલે મદદ, તે ભૂમિકામાં હોય ખરા. અને એટલા માટે બે શબ્દ જુદા આવે. શું શબ્દ આવે? અહીંયા સહાય, પછી ઓલામાં કેવા? સહચર છે પણ સહાયકારી નથી. એ ફરક પડે છે ને. સહચર એટલે સાથે સાથે ચાલનારા, તે ભૂમિકામાં હોય છે એનો કોઈ ના નથી, પણ સહચર છે માટે સહકારી છે, મદદ કરનારા છે, લાભ કરનારા છે એવું માનવું નહીં. અને જો લાભ કરનારાને મદદ થતો એ છોડીને આગળ જવું શું કામ? થોડુંક ન્યાયથી વિચારે તો આના જેવું કોઈ સીધું સરળ નહીં લાગે. આ સત્ય ધર્મની આરાધનાનો છે ને. તો સત્ય ધર્મ શું છે? સાચું બોલવું એ સત્ય ધર્મ છે, ખોટું બોલવું એ સત્ય ધર્મ છે? ચલો સત્ય બોલવાનો વિકલ્પ એ સત્ય ધર્મ છે. વિકલ્પ ઓલું બોલવાનું તો કે છે એ તો ભાષા વર્ણાનું શરીર નિકાલ. તો અસત્ય બોલવાનો વિકલ્પ એ સત્ય ધર્મ છે, સત્ય બોલવાનો વિકલ્પ એ સત્ય ધર્મ છે. તો શું છે? સત્ય બોલવાનો તો હોય કે નહીં? સત્ય બોલવાનો વિકલ્પ પણ આશ્રવ તત્વ છે. સત્ય ધર્મ સંવંત નિજરા રૂપનો છે. બે મોટો આંતરો છે. તો અંતે શું છે? સત્ય ધર્મ શું છે? કે સત સ્વરૂપ ભગવાન આત્મા છે, એના યથાર્થ શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરવા, ચારિત્ર પ્રગટ, એનું નામ યથાર્થ સત્ય ધર્મ કહેવામાં આવે સત્ય ધર્મ છે, જીવની નિર્મળ વિતરાગી પણતી છે. એકચ્યુઅલી આ બધા જે છે ને દસ ધર્મ કહીએ છીએ, દસ ધર્મ છે ને, ધર્મ છે કે લક્ષણ છે? અચ્છા, કોના લક્ષણ છે? ચારિત્ર રૂપ ધર્મ ના. તો ચારિત્ર રૂપ ધર્મ રાગમય છે કે વિતરાગતામય? તો વિતરાગતામય હોય અને એનું લક્ષણ રાગ હોય કોઈ દી? એટલે પૂતગલનું પરિણમન અજીવ ને એની તો દૂરની વાત, પણ રાગરૂપનું પરિણમન પણ એ ખરેખર લક્ષણ નથી. વિતરાગતા રૂપ ચારિત્રનું એ લક્ષણ નથી. તો જેટલી જેટલી વિતરાગતા છે એ જ ખરેખર આ ધર્મમાં આવે. અહીંયા તો એ રીતે આગળ ગુરુદેવ કે મોક્ષ માર્ગમાં કેવા છે, સહાયકારી નથી, સાથે સાથે તે ભૂમિકાનો વિકલ્પ હો, પણ એ કોઈ સહાયકારી ન જાણવા, પણ વિઘ્નકારી લૂંટારા સમજવા. બે શબ્દ વાપરા. અહીંયા તો શુભરાગ ગળે પીડો, આમ શુભરાગ કરીએ તો આમ હોશ તો થઈ જતો. આમાં તો અમારે બહુ કરીએ છે ને, અમારે તો કેટલાક કલાક આમાં જાય છે ને બધું. કોને ગણે છે? સમય કાળ ને ગણે છે. અહિયાં કેટલા, ચલો આપણે દસ લક્ષણ પર્વ ચાલે તો દસ છ કલાક સાત કલાક કેટલા ગણવા છે? એટલા તો થઈ જાય ને, ઘણા કર્યા ને. ચોવીસ માંથી સાત કલાકના કેટલા પર્સન્ટેજ આવ્યા? પોતાની જાતને ઠગીએ છીએ. કમ્પેર કરીએ તો કોણ વધારે આવશે? બીજા પાપના વિષયોમાં ને એમાં આઉટ ઓફ 24 સાત કલાક ચાલો મેક્સિમમ ગણીએ, પર્સન્ટેજ કેટલા થયા? કોના વધારે આવ્યા? પાપના આવ્યા. ચાલો હજી ચાલો હવે અહીંયા સાત કલાકમાં પણ ગણીએ, ઉપયોગ કેટલા વખત રહ્યો? અહીંયા કઈ ફિઝિકલ પ્રેઝન્સી કઈ નથી. બહુ જ આપણા આત્માને આ પૂછવા જેવા પ્રશ્નો છે. આપણે આપણી જાતને માનીએ છીએ કે હું ઘણું કરું છું, એની સાથે વિચારશો ને 0.001 મહિને આવે કદાચ. અને આ રૂચિના ખામીએ છે. એક વાર રૂચિ જામી તો ઘરે હશું તો પણ એની ભાવનામાં ધારા હશે. તો અહીંયા કે આ બધા શુભ અને શુભ રાગ છે, એ બધા વિઘ્નકારી છે, તને આગળ વધવામાં વિઘ્ન છે, તારી શાંતિને લૂંટનારા. જેટલો રાગ આવ્યો એટલું સુખનું વેદન છે કે આકૃતાનું વેદન છે? તો ઉલટાના. અને ગુરુદેવ એના માટે શું કહેતા હતા? રાગ મુનિરાજને એમાં પોતે વિચારે મુનિરાજ કે આ શુભરાગ ઉભો થયો છે એ મારી શાંતિ દજાડી હતી. આવે છે ને દાન અધિકાર મેરે આવે છે. પેલાના જમાનામાં ખીચડી ને એવું બન્યું હોય, સાંજના બનાવ્યું હોય ને, પછી એ ઓલા સેજ બળી ગયા હોય, ઉકળ્યા કે ને એને, અને એને પછી શું કરતા હોય? હજી બહુ સરસ એ વિચાર, ધૂળ વાળા ન થાય એટલે કુંડીમાં નાખતા. એને પણ એ ધૂળ વાળું ન મળે એવી ભાવના થઈ, તો એ નાખતા. અને કાગળો હોય તો એકલો ન થાય, કાકા કરીને બધાને. પણ ગુરુદેવ એમાં વધારે શું કેવું તો, અમારી શાંતિ બળી હતી, તેમાં ખીચડી થોડીક બળી હોય ને ત્યારે આ શુભરાગ ઉભો થયો હતો, અને એ શુભરાગના નિમિત્ત આ સંયોગ. એમ અહીંયા કે છે શુભરાગ કેવા છે, મને લૂંટનારા છે, એ વિઘ્ન કરનારા છે એવા સમજવા. આહા, વિતરાગ થવાની, વિતરાગ પરમાત્માની આ વાત જો બે આખું લિંક લીધી. કોની થવાની છે? શું થવા, શેના માટે છે? વિતરાગ થવાની. અને કોની વાત છે? વિતરાગે કહેલી, વિતરાગ પરમાત્મા. સ્વયં પોતે રાગમાં એકાકાર હોય, રાગથી છૂટવાની વાત કેમ કરી શકે? તો બે રીતે વિચારવું છે. શું વિચારવું છે? કોની પાસેથી સાંભળવું છે અને એની પાસે શું સાંભળવું છે? કોની પાસેથી સાંભળવું છે? વિતરાગી પરમાત્માની. અને એની પાસે શું વાત સાંભળવી છે? વિતરાગ થવાની. જે ડોક્ટર માંદો જ રહેતો એની પાસે દવા લેવા જઈશ આપણે. વિતરાગ પરમા, આ એક પહેલું તો નિમિત્તને પણ યથાર્થપણે ઓળખવાના છે કે વિતરાગ પરમાત્મા પાસે. અને શેના માટે? પુણ્ય કમાવા માટે, વિતરાગ થવા માટે. અહીંયા તો થોડુંક ચાલો પૂજા ભક્તિ કરશું તો કમસે કમ શું મળશે આપણને? પુણ્યતમાં છે. વિતરાગ પાસે રાગની કલ્પના માગણી કરવી એ મોટી વિપરીતતા છે. તો વિતરાગ થવાની, વિતરાગ પરમાત્માની આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી. કાયર એટલે જેનો પુરુષાર્થ થતો જ નથી એ કાયર જીવો છે. સંસ્કૃતમાં એના એટલે આમ તો નપુંસકલિંગ શબ્દ એવો આવે કાયર જીવો, જે આવી વાતને જે ઝીલી શકે નહીં. વચનામૃત વિતરાગના પરમ શાંત ઔષધ, જે એમાં પણ કે કાયર ને પ્રતિકો એવા શબ્દો પણ આવે છે ને, કે આ વિતરાગના વિતરાગતા પોષક પુરુષાર્થી જીવો જેને ઝીલી શકે છે. જેને બારમાં એક સાચું ખોટું ખબર નથી, શિયાળનું દૂધ છે મારે સોનાના પાત્રમાં ઓલામાં બીજામાં ન રહે, એમાં વિતરાગની વાણીને વિતરાગ થવાની વાતને ઝીલનારા કોણ હશે? મહાપુરુષાર્થી જીવો હોય. કાયર જીવો જેને રાગમાં એકાકાર પણ છે એ કાયર જીવોના આમાં એ કામ નથી. તો આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી એટલે સાંભળવામાં જ જેનો નિષેધ આવી જાય, કરવાની એની વાત તો દૂરની રહી. એ વાણી ઝીલી શકે, એ વાણીને એ સ્વીકારી શકે સાંભળવા સુધી પણ, એટલો પણ એનો વીર્ય પુરુષાર્થ કામ કરતું નથી. નપુંસક કીધા છે એના માટે તો સમયસારમાં બે જગ્યાએ કીધા છે. ક્યાં કીધા છે? 154 ગાથા અને બીજી 39-43 ગાથા, બેમાં વાત કરી છે. એ નપુંસક પણ એ પ્રલંપંતી છે ને, કે બળબડ કરે એ એવો શબ્દ જો જોવો છે જઈએ 39-43 ગાથામાં. પ્રલંપંતી એવો શબ્દ એમાં છે. જીવા જે અધિકારની શરૂઆત છે ને એમાં છે, 89 પાનો છે ને. બહુ પ્રકારે બક્કે છે શબ્દ છે એમાં, ટીકામાં છે ને, આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુંસક પણ શબ્દ મળ્યો. અને સંસ્કૃતમાં એના માટે ગુરુદર્શી કહેતા ને ક્લીબ શબ્દ છે. તો એક શું છે, અત્યંત વિમૂળ થયા થકા, તાત્વિક એટલે પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાની જીવો તો બહુ પ્રકારે શું કરે છે, પર ને પણ આત્મા કહે છે. પછી શબ્દ કયો વાપરે? બકે છે. મેળો શબ્દ બકે એટલે ખબર હશે ને, બકબક કરે એટલે શું? પણ જેનું કઈ ઠેકાણું નથી, જેનો કઈ સાચું મિનિંગ ના મળે. અમૃતચંદ્રાચાર્ય કે તું શું કરે છે, ઘડીક હું આત્મા છે એમ બોલે ને ઘડીક શરીર છું, આ બકબકે છે. અને શું શબ્દ વાપરો છે? નપુંસક પણ, કારણ કે આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે એ તું સ્વીકારી નથી શકતો. આ પુરુષાર્થી છો તું, જે આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ, અસાધારણ લક્ષણ કયું છે, ક્યાં આવે છે એવું? એ તો બહુ પાછળ છે, કર્તા કર્મ અધિકારમાં છે 62 અરે આમાં જ 2000 કળશમાં ભાવકમાં આવશે. આનંદ ધર્માત્મક કીધો ને એમાં પછી કહેશે, પછીનો પહેરેગા કે આત્માના આનંદ ધર્મમાં આ ચૈતન્ય એક અસાધારણ છે એમ કહે. શરૂઆતથી સ્ટાર્ટ કરી દીધું છે બધું એમ. તો એ પણ અહીંયા છે અને 154 ગાથા છે આમાં પુણ્ય પાપ અધિકારમાં. એમાં સરસ છે, પ્રતિજ્ઞા તો સામાયિક ની લે છે પણ એ પાર ઉતરવાને એ ના મરદાય ને લીધે પાર ઉતરવાની, રાગ ને પાર ઉતરવાની ના મરદાય ને લીધે એવા શબ્દ છે. હા, 248 છે. એમાં જો કેટલાક જીવો એ છે ને આત્મ લાભ સ્વરૂપ મોક્ષ ને આ જગતમાં કેટલા જીવો ઈચ્છતા હોવા છતાં પેલા આચાર્ય દેવ કે મોક્ષ નિશ્ચા વાળા થોડાક છે, બાકી તો સંયાસ છે. પછી હવે શું કે છે, ઈચ્છા મોક્ષ નહીં થાય એટલે શું કરે છે, મોક્ષ ના કારણભૂત સામાયિક ની એ શું કરે છે, પ્રતિજ્ઞા લઈને પણ. જો બે હાઈફન છે એ હમણાં નહીં વાંચતા, છે આ એક વાંચવાની પદ્ધતિ. ફરીથી કેવા જીવ છે, થોડાક જીવ કે મોક્ષ ઈચ્છે છે અને એના માટે શું કરે છે, સામાયિક ની પ્રતિજ્ઞા લે. હવે શું કે છે, સામાયિક ની પ્રતિજ્ઞા લે તો આપણે આવે છે ને પ્રતિક્રમણમાં, પેલા પ્રતિક્રમણમાં આવે છે ને, કયો પાઠ છે, કેટલામ પાઠ છે, એવું બધું ભૂલાઈ જાવ તો. ત્રીજો પાઠ છે, આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય. અને એમાં ગાથા કઈ છે, નીચે બધું ને, પેલી બે યોગ સારની છે, પછી 125 થી 134 નવ ગાથા એ નિયમ સારની પરમ સમાધિ અધિકારની, એમાં બીજી લાઈન એ જ આવશે, સ્થાયી સામાયિક. એમાં બધે આવ્યું છે ને, રાગ દ્વેષ ને છોડીને નવ કસાઈ ને બધું, એમાં અહીંયા એની પ્રતિજ્ઞા લે છે, એની કસાઈ થી રહી, રાગ દ્વેષ થી રહીતા એ પ્રતિજ્ઞા લે છે. પણ થાય છે શું કે એ પ્રતિજ્ઞા લઈને પણ દુરન કર્મ ચક્ર ને પાર ઉતરવાની ના મરદાય છે, એ કદાચ અશુભ ને છોડશે શુભ માં અટકી જાય છે. ફરીથી આમ વાત તો સારી લીધી, પણ એ પુરુષાર્થ ઉપડતો નથી. શા માટે નથી ઉપડતો, કેમ નથી ઉપડતો, ચલો એનું એક ટાઇટલ વાંચીએ, એના ઉપર સરસ જવાબ મળશે. 154 ગાથાનું ટાઇટલ પાનું પાછળ ફેરવીએ. હવે ફરીને પણ પુણ્ય કર્મ ના પક્ષપાતી, આ મૂળ છે. જેનો પક્ષપાત એને ઓળખશે કેવી રીતે, તો વાત શું છે, ફરીથી ભાવના શેની કરે છે, મોક્ષ ની. તો મોક્ષ ના કારણભૂત કોણ છે, સામાયિક. અને સામાયિક ની શું લે છે, પ્રતિજ્ઞા લે છે. તો એટલો વખત થોડો કદાચ અશુભ નથી, પણ શુભ ને ઓળંગી શકતો નથી, કારણ કે કેવો છે, પુણ્ય નો પક્ષ. અને આ આખો પુણ્ય પાપ અધિકાર નું આ કેવું છે, તને ભૂમિકા અનુસાર હજી પુણ્ય હશે પણ પક્ષ નહીં કરતો, કારણ કે જે જેનો પક્ષ હોય ઉલટાનો એમાં એકાકાર થશે, એને છોડી નહીં શકે. એને અહીંયા ફરીથી બહુ સુંદર રીતે બધું વિચારીએ તો અંતે તો વિતરાગતા ઉપર પહોંચવાનું, બધે જ આવવાનું છે. કારણ કે આ વિતરાગ માર્ગ છે, જૈન દર્શન આખો કેવો છે, વિતરાગતાનો. અને વિતરાગતાના માર્ગમાં કયો રાગ હોય, શુભ હોય કે અશુભ હોય, અરે ભાઈ વિતરાગ કીધો પછી રાગ નો પ્રશ્ન કેમ કરે છે તું, તે અહીંયા ગુરુદેવજી કે બધા કેવા છે કે વિતરાગ ની વાત એ કાયર જીવો એ ઝીલી શકતા નથી, પુણ્ય થી ધર્મ થાય નહીં એ વાત સાંભળતા ચોંકી ઉઠે છે, તેમના કાળજા કંપી ઉઠે છે. આવી વાત સાંભળતા જ એમ આવે છે ને, લડાઈ થાય તો બધા કાયરોના શું થાય છે, કાજા કંપી. અને વીર કેવો હોય છે, એ રણભેરી સાંભળે તો તરત જ ચાલો જાય, કોઈનાથી ભયભીત. એમ અહીંયા આખી એક પોતાની પુરુષાર્થની ધારા એવી ઉપાડવી છે, મને કોઈ પણ રાગ, રાગમાં હવે રાગનો રાગ નથી કરવો, રાગથી રંજાયમાન મારે નથી થવું, અનાદિથી રાગથી રાજીપો માનીને બેઠો છું, હવે રાગની સામે. તો અહીંયા રાગ એ પુણ્યથી ધર્મ થાય નહીં, ફરી ફરીને વિચારવા જો, પુણ્યથી ધર્મ થતો હોત, 28 મૂળગણના વિકલ્પ શું કામ છોડવા, પેલો પ્રશ્ન. એનાથી ઉત્કૃષ્ટ કોઈ ને સ્વભાવ હોય શકે ને, સકલ લેશા ના પરિણામ 99 કોટી પાપનો ત્યાગ છે, એનાથી ઉત્કૃષ્ટ પરિણામ શુભ ના હોય જ નહીં. તો એ છૂટે છે કે નથી છૂટતા, મુનિરાજ છોડે છે કે નથી છોડતા, અને ન છોડે તો સાતમું ગુણસ્થાન જ નહીં આવે, શ્રેણી તો પછી નહીં વધે, સાતમું પણ નહીં આવે. તો જો એ આત્માને હિતકારી હોય, ધર્મ કરાવનાર હોય તો છોડવા શકા. તો એવું સાંભળીને એ ચોંકી ઉઠે છે, પુણ્યના પક્ષપાતી જીવોને કાળજા કંપી ઉઠે. અને એની સામે જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે એક સુદોપયોગને જ માન્ય કરે છે, મોક્ષ માટેનું કારણ વન એન્ડ ઓનલી વન, એક માત્ર કોણ છે? ફરીથી હજી કઈ વિચારવું છે કે શબ્દ શું પ્રયોગ કર્યો? પાપ તો નહીં, પુણ્ય તો નહીં, હજી શું ન કહેવો? નહી કઈ વિચાર આવે? શુદ્ધ પણતી પણ નહીં, શુદ્ધો ઉપયોગ. છેલ્લી જે ધારા થવાની છે ત્યાં કોણ હશે? શુદ્ધોપયોગ હશે. સાતમે ગુણ સ્થાને શુદ્ધોપયોગ, પછી આઠમે થી આખી. તો આખું એ રીતે વિચાર કરીએ શું પણતી છે, પણ અહીંયા એનાથી વધારે સૂક્ષ્મતામાં કે છેલ્લું જે સ્ટેજ છે ત્યારે કોણ આવવાનું છે? શુભ પણતી પણ નહીં, પણ કોણ આવશે? શુદ્ધોપયોગ. તો અહીંયા જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે શું જોવે? કયું શરીર જોવે? મોક્ષ ને માટે કયું શરીર જોવે? શરીર ને જોવે વ્રજવસન નારાજ સહાનંદ જોવે. કઈ ગતિ જોવે મોક્ષ ને માટે? કઈ ગતિ જોવે? મનુષ્ય જોવે ને. કર્ણાનયોગ વાંચજો, કોઈ ના પાડતો કે કર્ણાનયોગ વાંચી લેજો. અમારે યાર ઘરની વાત આમ નથી કરતા, ઘરને જરૂરી છે, હોય છે એટલે કદાચ હોય ન હોય એવું નથી. નિયમથી હોય કે ન હોય, નિયમથી હોય કે નહીં? અરે ભાઈ, જીવ આવો જ્યાં શુદ્ધોપયોગનો ધારાનો કરશે ત્યાં એવો યોગ બન્યા વગર એ શરીર છે માટે થાય નહીં, પણ જયારે કરે છે ત્યારે એ હોય છે. આ લખી જોવાની દ્રષ્ટિ બદલવું પડશે ને, તો તેમ જ લાગશે. જો એ શરીર હોય તો થતું હોત, જેને જેને એવું શરીર મળે બધાને થવું જોઈએ. એના જેવું છે, હીરો છે તો ડબ્બી છે, આપણે માનીએ ડબ્બી છે એટલે હીરો મળી જશે, એવું ભૂલ તો ન કરીએ, એટલા ડાયા છીએ ને, બરોબર ને? ભલે ડબ્બી હોય તો હીરો મળી જાય ને, તો હીરો હશે તો એમ. અહીંયા શુદ્ધોપયોગની વાત આ છે લીધે કે મોક્ષ ને અર્થે એક શુદ્ધોપયોગ ને જ માન્ય કરે છે, એટલે કે એ જ હશે તો થશે. માન્ય રેકગ્નાઇઝ એને કહે ને, કે મોક્ષ કોણ જશે? શુદ્ધોપયોગ. એ પણ કયો શુદ્ધોપયોગ? સાતમા ગુણસ્થાન નો, મુનિના યોગ નો, ચોથા પાંચમા નો પણ નહીં, કારણ કે એ તો છૂટી જાય. આ તો છેલ્લે આખી ધારાએ જે ઉપડે છે ને, ભલે એ પહેલા આ એક જાત છે એટલે તમે લ્યો સમ્યક દર્શન મોક્ષ નું કારણ કોઈ જ વાંધો, પણ એ રીતે વિચાર કરી કે મોક્ષ પહેલા જે આખી ભૂમિકા જે છેલ્લો ઉપાડ થાય છે. મોક્ષ એટલે અહીંયા અરિયમ દશા, એમ તે અરિયમ પછી પણ કેવળ સિદ્ધ દશા. આ તો એક સામાન્યપણે એ સાતમા ગુણસ્થાનમાં પણ શુદ્ધોપયોગ કઈ જાતનો થશે? એમાં બે પ્રકાર છે ને સાતમા ગુણસ્થાન, સ્વસ્થાન અને સાતિશય. એમાં એ સાતિશનમાં આવ, સાતિશયમાં તો આખો શ્રેણીની આખી શરૂઆત થશે. સ્વસ્થાન થશે તો પાછા છઠ્ઠે આવી જશે. આવી વાત છે. અને એની બદલે તો ક્યાંય શુભરાગમાં અટકીને આપણે એ બેઠા છે. માન્ય કરે રાગના કોઈ કણિયાને, ફરીથી છે રાગના કોઈ કણિયાને, કોઈ એટલે ફરીથી દસમાના છેલ્લાના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી. કોણ નથી ભેળવતા? જ્ઞાની ભેળવતા નથી. શુદ્ધોપયોગ જ ખાલી એનું કારણ બનશે. એમાં અણુ માત્ર પણ રાગ એમાં ભળવાનો નથી, કારણ નથી. રાગના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી. શુભ અને અશુભ બંનેથી વિરક્ત થઈને, શુભ અને અશુભ બંનેથી વિરક્ત. વિરક્ત શબ્દ કોને સૂચવે? વૈરાગ્યને, ઉદાસીનતાને, ઉપેક્ષાને. પણ કોની વિરક્તિ? કોનાથી ઉદાસીનતા? ખાલી અશુભની નહીં, શુભાશુભ બેયની. અને એનું નામ શું છે? મોક્ષ માર્ગ રૂપનો વૈરાગ્ય. ખાલી અશુભથી છૂટે છે એ કસાયની મંદતા હશે. જગતમાં ઘણા એમ થાય કે બહુ ઓછું બોલે, નીચું જોવે, આમ બીજા બધા વ્રતાદી પાત્ર. આપણે બધાને શું લાગી કહેવા છીએ? વૈરાગ્ય. આમ બહારમાંથી જેમ બોલે, જ્યાં અસ્થિરૂપ આત્મા પ્રાપ્ત નથી થયો એને ક્યારે પણ રાગથી ઉદાસીનતાનો વૈરાગ નહીં આવે. રાગ નું એકત્વ છીટું નથી તો રાગ થી ઉપેક્ષા કેમ થશે એને? અને એટલા માટે જ્ઞાન પૂર્વક નો વૈરાગ્ય છે, નહી તો રૂંધાયેલો કસાય છે. તે અહિયાં કે કોઈ પણ રાગ છે એ બંને શુભ અને અશુભ બંને થી વિરક્ત થઈને, આ પેલી કન્ડિશન છે, એકત્વ છૂટ્યું છે તો વિરક્ત થશે, અને એ રીતે જ્ઞાન પૂર્વક નો વૈરાગ્ય છે. તો આપણે ક્યારેય પણ એક કસાયની મંદતા એક જુદી વાત છે અને એક વૈરાગ્ય જુદી વાત છે. શું ફરક છે બેમાં? કસાયની મંદતા પુણ્ય તત્વ છે અને વૈરાગ્ય છે એ સંવનિજ તત્વ છે. એક આશ્રવ તત્વ છે, એક બંધ માર્ગે છે, એક મોક્ષ માર્ગે છે. અહીંયા શુભ અને અશુભ બંને થી વિરક્ત થઈ વિરક્ત, એનું સ્પ્લિટ કરીએ તો શું થાય? વિ અને રક્ત, રક્ત એટલે લોહી, બ્લડ ને, અહીંયા રક્ત એટલે શું? લીન, એકાકાર. તો કોક થી વિરક્ત છે તો કોકમાં રક્ત હશે. એ પુણ્ય પાપ અધિકારમાં પણ રક્તની વાત આવે છે. એ જ્ઞાની ક્યારે પણ પુણ્ય પાપમાં રક્ત હોય એવું સંભવે એ નહીં. જ્ઞાની લીન વિષય મગન માહી એ સંભવે ના, એ નાટક સમીક્ષામાં એવું આવે કે એમ. અહીંયા શેનાથી વિરક્ત છે? શુભાશુભ ભાવથી. તો રક્ત શેમાં છે? કે શુભાશુભ થી રહીત વિતરાક સ્વભાવમાં એ રક્ત છે. એવું ના બને કે ક્યાંય રક્ત પણ ન હોય ને, તો એવું ના, બે હોય કે નહીં? રાઈટમાં નહીં, લેફ્ટમાં નહીં, નામ વચ્ચે સેન્ટરમાં, ઝીરોમાં નહીં. કોઈને સુખે નથી ને કોઈને દુઃખે નથી, એવું ન થાય? કેમ ન થાય? આપણે કરીએ અહીંથી દુઃખથી છૂટતા છૂટતા ક્યારે આવી જશું? વચ્ચે ઝીરોમાં, પછી સુખમાં આવશું. એટલે કોઈ ભાઈ સુખે નથી ને દુઃખે નથી, અમને તો સુખ અને દુઃખ નથી તો જળ હોય તો છે, કાં તો સુખનું અને કાં તો, અને કદાચ વચ્ચેમાં છે તો જેટલી વિતરાક એટલી સુખ, બાકી રાખે એટલું દુઃખ. ક્યારે પણ એ વેદન વગરનો હશે એ જળ હશે. અહીંયા બંનેથી વિરક્ત થઈને વિતરાગી સદુપયોગને જ મોક્ષના સાધન તરીકે જ્ઞાની સ્વીકારે છે. ઉપરથી જ્ઞાની છે એટલે એનામાં પણ આ જ છે વાત, કે શુભ અને અશુભ બંનેથી વિરક્ત થઈને વિતરાગી સદુપયોગને જ, આવ્યું વિતરાગી. હવે છેલ્લો લઈએ તો શ્રેણીનો આખો, વિતરાગી સદુપયોગને જ મોક્ષના સાધન. પછી પહેલી ભૂમિકામાં લઈએ તો પહેલી ભૂમિકાના શુભ રાગ, અરે શુદ્ધતાના પરિણામ, અને એની પહેલા વિચાર કરીએ તો સમ્યક દર્શન. સમ્યક દર્શન પછી આગળ જે ચારિત્ર સંબંધી વિતરાગીની પ્રણતિ, અને છેલ્લે તો કે શુદ્ધોપયોગ, શ્રેણીનો આખો શુદ્ધોપયોગ. અને એ ધારાએ ક્ષપક શ્રેણીમાં જાય છે તો એને પૂર્ણ વિતરાગતા થઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. અને ત્યાં શું થઈ ગયું? કેવળ જ્ઞાન થઈ, અરિયન દશા તો શું થઈ ગયું? ભાવ મોક્ષ થઈ ગયો. અને સિદ્ધ દશા થતા શું છે? દ્રવ્ય મોક્ષ થઈ ગયો. અહીંયા જે આપણું પ્રયોજન રૂપનું હતું એ કાર્ય થઈ ગયું છે, જીવન મુક્ત થઈ ગયા છે, અને સિદ્ધ ભગવાન દેહ મુક્ત થઈ ગયા છે. જેમ ચોથે ગુણ સ્થાને સમ્યક દર્શન થતા શું થાય છે? મિથ્યાત્વ થી મુક્ત થઈ ગયા. પંચમ ગુણ સ્થાન આવે તો અવ્રતિ મુક્ત થઈ ગયા. તે ભૂમિકા છે, પછી પડે એની વાત જુદી વાત છે. મુનિ દશા થતા આવતા ગ્રસ્તપણાથી મુક્ત થઈ ગયા છે. એ રીતે ક્રમે કરીને આગળ એ વધતા હોય છે. આ રીતે 57 નંબરનો બોલ લીધો, પછી આગળ 58 નંબરના બોલમાં હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એ બે હોય છે. તો દરેકને બહુ સહેલું છે ને, દાંત એના બે છે, એમાંથી જે દેખાય છે કેવા છે? ચાવવામાં કામ કરે નહીં. એમ અહીંયાથી શું સિદ્ધ કરવું છે? જ્ઞાનીનું એક અંતરંગ પરિણામન જુદું છે અને એક ભાઈનું એ પરિણામન જુદું છે. કારણ કે ચારિત્રમાં એટલી ઉગ્રતા હજી નથી આવી કે જેવી રીતે મુનિરાજને અંતરંગનું પરિણામન જાણે 12માં દેખાય છે. મુનિરાજની અંતરંગ એટલી સ્વરૂપની સ્થિરતા છે, ભાઈમાં મન વચન કાયના યોગ પણ એટલા શાંત થઈ ગયા છે. અને એમની સ્થિરતા તો એટલી બધી હોય છે કે એકવાર હરણિયા પણ બીજા તેમ શું કહીએ, થાપ ખાઈ જાય, સ્થાપાઈ જાય એમ કહે ને, ભૂલી જાય કે આ પથ્થરની શિલા છે કે કોઈ મુનિરા છે. તો અહીંયા એ જ્ઞાની જેમ અહીંયા, અને એ રીતે અજ્ઞાનીના પણ છે. અજ્ઞાનીમાં અંદરમાં અભિપ્રાય રાગમાં એકત્ર છે, બારમાં કે રાગથી હું જુદો છું. તો એમાં એવું જ છે કે અહીંયા હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. દેખાડવાના દાંત મોટા હોય અને તે રંગવામાં એ શોભા કરવામાં રાગ કામ આવે, અને ચાવવાના દાંત તો કહેવાય છે ઝીણા અંદરમાં હોય છે, દેખાતા નથી. બારમાં તો દેખાય પણ એ કઈ ચાવવામાં કામ ના આવે, અને તે ખાવાના કામમાં અંદરના છે કામમાં આવે. એવી રીતે બીજું એક દ્રષ્ટાંત, શાસ્ત્ર તો ભાના કાગળ છે, તેને ઉકેલતા શીખવું જોઈએ. શું છે આ રીતે પહેલું તો દ્રષ્ટાંત લઈએ, હાથીના દાંતથી એમાંથી શું પહેલા સિદ્ધ કરવું છે. જ્ઞાની બારમાં અનેક પ્રકારના યોગમાં દેખાતા હોય, રાજા હોય તો રાજા પણે હોય, લડાઈ આદિ માથા તો એમ કે આ રાજ આપણું છે એની વ્યવસ્થા વ્યવસ્થિત કરો એમ પણ આવે. તો કોઈ એમ કે ને કે આ તો પછી પડદ્રવ્યમાં એકત્વ થઈ ગયું, કરતાપણું થઈ ગયું, એ તે સંબંધીના અસ્થિરતાના વિકલ્પ છે. અને વ્યવહારથી એવી ભાષા આવતી હોય, અને આનું પણ એક દ્રષ્ટાંત આવે છે ને ભરત ચક્રવર્તીનું, કે બધા સૈનિકોએ કહ્યા તો આપણે છીએ એટલે આ ચક્રવર્તીને ચાલે, બાકી તો રાજપાટમાં બેઠા છે ને ધર્મી છે ને એવું બધું. તો શું કીધું બીજા દિવસે, શું કહ્યું કે આ નગરી અયોધ્યા નગરી શણગારી છે, તમે બે સૈનિકોને કીધું તમે જોવા જાઓ, એમાં કઈ ખામી હોય તો કહેજો, પણ એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? એક તેલથી શું ભરેલું છે, શું ભરેલું છે, વાટકો પણ નહીં, છાલ્યો જેને ઓલી કિનારી ન હોય, અને એમાં એક ટીપું પણ તેલ પડવું ન જોઈએ, તો શેષ છેદ થઈ જશે. તો રાજા કે ચક્રવર્તી કે ના થોડી પડાય. હવે આખા ગામની અંદર ફરે છે, લોકો શું જોવે છે કે સૈનિકો ગામમાં જોવા નીકળ્યા છે, અને એમને પૂછો, રાજા આવીને પૂછો કેવી નગરની શોભા દેખાણી, તો એને સુજાવ આપ્યો કેમ શું હતું દેખાતા, તો આખી નગરીમાં ફરતા દેખાતા. જીવનમાં આ રીતે છે, દ્રષ્ટિ અંતરંગમાં છે અને ચારિત્રનો પુરુષાર્થ નથી એટલે ઉપયોગ બહાર જાય છે. એકત્વ છે એટલે નહીં, સુખ બુદ્ધિ છે એટલે નહીં, ખામી શેની છે, ચારિત્રના પુરુષાર્થની ખામી છે એટલે વ્યક્તિ બહાર જાય. બાકી શ્રદ્ધા, અને એ બહુ જ વિચારી લેવું, ઘણી વાર શું લઈએ છે, શ્રદ્ધા એકત્વ તોડે છે અને ચારિત્ર છે એ રાગનો અભાવ કરે છે, બે જુદું કામ છે. આપણે માનીએ કે શ્રદ્ધાએ કામ કરે એટલે રાગ છૂટી જશે એવું નથી. શ્રદ્ધાનું કામ એકત્વ છોડવું છે અને ચારિત્રનું કામ અભાવ કરવાનો છે. તો હજી ચક્રવર્તીને એ, અરે મુનિરાજ સુધીમાં પણ હજી વિકલ્પ હોય છે, કરુણા બુદ્ધિના એના વિકલ્પ હોય છે, પણ એ વિકલ્પથી અથવા બાઈના યોગથી જ્ઞાનનું કે અજ્ઞાનીનું માપ નીકળી શકે નહીં. એમ અહીંયા જેમ દાંતથી છે જુદા છે, બહારથી તો એમ જ દેખાય, કૃપાળુ દે એટલા માટે કયો શબ્દ વાપરશે, અમારો કોટ લાવો. તો કોઈ પ્રશ્ન કર્યો અમારો કેમ, અમારો ક્યારે શબ્દ વાપરાય, એક કરતા બે વધારે હોય ને, તો તમે તો આપ તો એક જ છો કે ભાઈ અ મારો એટલે શું, અ એટલે નથી, જે મારો નથી એવી રીતે કરીને. તો અહીંયા જ્ઞાનીનું અંતરંગનું જીવન એ કાંઈ ભાઈથી ક્યાંય ખબર પડે એવું નથી. હાથીના બારમાં દાંત છે પણ એને કાંઈ અંદરમાં કામ આવે એવા નથી એમ ભાઈમાં, એટલા માટે બહુ જ ખાસ. ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાની એને ક્યારે પણ ઉદયથી કે અસ્થિરતાના રાગથી વિચારવા જશો તો કદાચ જ્ઞાનીમાં શંકા થઈ જશે. ફરીથી વિચારીએ, એનો ઉદય છે એ શું છે, વર્તમાન પરિણામને કારણે છે કે પૂર્વના કારણે છે. પૂર્વના પરિણામ એ રીતે કર્મ બંધાણા અને એનો અત્યારના ઉદય, એના વર્તમાન સાથે કાંઈ જ એનો સંબંધ નથી. એવું જો ગણીએ તો મુનિરાજનો ઉપસર સમય તો શું છે, તો વર્તમાન પરિણામથી છે એ ઉપસર, કે પૂર્વના કારણે છે, અને એટલા માટે એનાથી ન વિચારે કે એને ઉપસર્ગ બહુ આવે છે માટે એ કેવા છે દોષિત છે એવું નથી. એમ ઉદય ભાવ અસ્થિરતાના હોય, રામચંદ્રજી ને વિચાર કરે, વનમાં ગયા તા, સીતાજી ને રાવણ ઉપાડી જાય છે, શું કરે છે? નહી, હવે આપણે શું કામ? ચલો ગયા તો ગયા છે, આપણે નિવૃત્તિ મળી. નહી, એક આ બધા જ વિચારી ને એક કોકે કીધું કે સીતાજી ના આવ્યા છે, ને તો રામચંદ્રજી ને નિસંગ નતા સીતાજી ના શીલ વિશે, તો શું કામ પછી અગ્નિ પરીક્ષાનું કહ્યું? ક્યારે પણ એવા વિકલ્પો ઉદય થી તું વિચારીશ નહીં. તે વખતે પણ અંદરમાં ભેજે વખતે અગ્નિ પરીક્ષા માટે કહે છે, તે વખતે પણ અંદરમાં ભેદ જ્ઞાનની ધારા હતી. ઔદયિક ભાવથી જોવા જશું તો આ વિશ્વાસ નહીં આવે કે હાથીના દાંત જુદા છે બહાર દેખાડવા અને અંદરમાં જુદા છે. રાગ છે, રાજનો રાગ હતો ત્યારે તે કીધું, અને છતાંય રાજનો રાગ પોતાની ધારા ભેદનાનીને તોડી શક્યો નથી. હા, આગલા ગુણસ્થાનો માટે બાધક છે, પણ તે ગુણસ્થાનમાં એ ત્યાં ભેદનાનું સામે એટલું જો રહે છે. એટલે બહુ જ વિચારવા જેવું છે આ બધું. આ દ્રષ્ટાંત આપીને ગુરુદેવજી કે બહુ ખાસ, હા, મુનિ દશામાં તો એટલો ચારિત્રનો પુરુષાર્થ થયો છે કે જાણે માની લો ક્યાં પહોંચી ગયા. એટલા માટે કહે છે હાલતા ચાલતા શુદ્ધ સમાન. એક સંજલન નો રાગ જો આમ બાજુમાં કરો તો એને પૂર્ણતામાં શું ફરક છે? અને નિયમ સારમાં એટલા માટે કહેશે કે અમે અરે રે અમે જળ છીએ કે 100 વર્ષ યોગીમાં અને અરિયમ પરમાત્મામાં અમે ફરક માનીએ છીએ. અલ્પ રાગ છોડીએ અને પાછું બીજી કીધું પણ ના, બે માં ફરક પણ છે. અલ્પ હજી રાગ, બે અપેક્ષા જોવાની પદ્ધતિ, એનો વિસ્તાર છે. પછી
સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અખંડ સાધનાના પ્રતિક શ્રી બાહુબલી મુનીશ્વર ભગવાનનો જ, સમયસર આદિ સર્વ જીનવાણી માતનો જ, કુંદકુંદ આચાર્ય આદિ સર્વ મુનીશ્વર ભગવાનનો જ, અનંત અનંત ઉપકારી શ્રી કહન ગુરુ દેવનો જ, પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જ, પરમ કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જ, શ્રી સનાતન દિગંબર જૈન ધર્મનો જ છે. હે જિન વાણી ભારતી તો હે જપુ જિન રૈન, જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ જૈન, જ્યાં વાણી કે જ્ઞાન છે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમુ સદા દે તું. ગુરુ જીનવાણી માતનો જય.